ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ते योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरिहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं वेतरागश्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कुक्षीरत्नं शब्दजेतरवात्मजं राजचंद्र महं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 15 जानुआरी 2012 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 609 अपनो स्वाध्याय चालू छे। सहज स्वरूपे जीवनी स्थिति थवी तेने श्री वितराग मोक्ष कहे छे। सहज स्वरूप थी जीव रहित नथी पण ते सहज स्वरूपनु मात्र भान जीवने नथी जे थवू तेज सहज स्वरूपे स्थिति छे। संगना योगे आ जीव सहज स्थिति ने भूल्यो छे। संगनी निवृत्तिए सहज स्वरूपनु अपरोक्ष भान प्रगटे छे। एज माटे सर्व तीर्थंकर आदि ज्ञानीओए असंगपणुज सर्वोत्कृष्ट कह्युं छे कि जेना अंगे सर्व आत्मसाधन रह्या छे। सर्व जिनागममां कहेला वचनों एकमात्र असंगपणामां ज समाय छे, केम के ते थवाने अर्थे ज ते सर्व वचनों कह्या छे। एक परमाणुथी मांडी 14 राजलोकनी अने मेषोन मेषथी मांडी शैलेषी अवस्था पर्यंतनी सर्व क्रिया वर्णवी छे ते एज असंगता समझावाने अर्थे वर्णवी छे। जीवनु सहज स्वरूप ए स्थिति थवी ते मोक्ष छे। थवी जीवनी स्थिति थवी मोक्षमां कई लेवा देवानुं नथी, आदान प्रदान नथी। पोतानी जे सहज स्थिति छे एने आविर्भाव करी अने प्रगट करवानी छे। अने ए थाय केवी रीते? जो पोतामां होय तो थाय, जो पोते होय तो थाय। बहारथी लेवानी होय तो कोई आपे, न आपे तो मोक्ष न थाय। कोईना इच्छा ऊपर मोक्ष न थाय, कोईना आशीर्वादथी मोक्ष नहीं थाय। कोई न इच्छे तो न आपे। जो मोक्ष माटे बहारथी कंई मेळववानुं होय तो मोक्ष आपणो स्वाधीन नथी, पराधीन छे। सहज स्वरूपे जीवनी स्थिति थवी तो ए सहज स्वरूप એનાથી જીવ રહિત નથી, એટલે જીવ મોક્ષથી રહિત નથી. કૃપાળુદેવ કહે છે, તું છો મોક્ષ સ્વરૂપ. પ્રત્યેક આત્મા પરમાત્મા સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે, સર્વ જીવ છે સિદ્ધ સ્વરૂપ. એ સહજ સ્થિતિ એ મોક્ષ, અને એ સહજ સ્થિતિથી આ જીવ રહિત નથી, એટલે મોક્ષથી આ જીવ રહિત નથી, એટલે આ જીવ મોક્ષ સ્વરૂપ જ છે. પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે મોક્ષરૂપ સહજ સ્થિતિ છે તેનું ભાન આ જીવને નથી. જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. મોક્ષ થવું એટલે પોતાના સહજ સ્વરૂપનું ભાન થવું, પોતાની પૂર્ણતાનું ભાન થવું, પોતાના સ્વભાવનું ભાન થવું, તે મોક્ષ છે. જીવને તે ભાન નથી. પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, પોતે પોતાના સ્વભાવને ભૂલી ગયો છે. એટલો બધો ઉપયોગ બહારમાં છે, એટલો બધો એ બાહ્યમાં છે કે પોતાની જાત વિસરાઈ ગઈ છે, પોતાનું સ્વરૂપ વિસરાઈ ગયું છે, પોતાનું ભાન ભૂલાયું છે. એને શરીર મળ્યું છે કર્મના યોગે, એ શરીર સાથે પાંચ ઇન્દ્રિય મળી અને એક છઠ્ઠું મન આભ્યંતર ઇન્દ્રિય મળી. એ ઇન્દ્રિયને એના વિષયો છે. પાંચ ઇન્દ્રિયોના 23 વિષયોથી રૂપ રસ ગંધ વર્ણ અને શબ્દ, એનાથી આ જીવ સમસ્ત સંસાર સાથે સંકળાયેલો છે. અને ઇન્દ્રિય મુખ હોવાને કારણે, ઇન્દ્રિયાભિરામી હોવાને કારણે એ સમસ્ત સંસારમાં વ્યાપ્ત છે. એની શક્તિ તો અનંત છે, પણ એ બધી જ શક્તિ બાહ્ય છે. બાહ્ય ઉપયોગમાં હોવાને કારણે, બહિર્મુખ હોવાને કારણે, અને મનના ઉપયોગથી પણ એ આખા લોક સાથે સંકળાયેલો છે. લોક કંઈ આખો પ્રત્યક્ષ હોતો નથી, પણ આ જ્ઞાન અપેક્ષાએ મન દ્વારા આ જીવ લોકાલોકની અંદર ફરી વળે છે. એટલે એને જૈન દર્શનમાં સર્વવ્યાપક કહે છે. જીવ લોકમાં વ્યાપ્ત છે જ્ઞાન અપેક્ષાએ, મન મારફત. એ જો મનને અમન કરે, એ મનને જો અમન કરે, ઉન્મની ભાવમાં આવે, અમનસ્ક યોગમાં એ પ્રવેશ કરે, તો એ જગતથી છૂટી જાય, લોકથી છૂટી જાય, અને પોતે પોતાના સ્વરૂપમાં આવી શકે. અને આ જે કંઈ છે એ ક્રિયા પોતે જ કરે એટલે થવી શબ્દ છે. અન્ય કોઈએ કરવાની નથી, માત્ર પોતે જ પોતાના ઉપયોગને અંતર્મુખ વાળવાનો છે. તો સાહેબ, અત્યારે આ જીવ બહાર છે એનું કારણ કહ્યું છે કે સંગના યોગે આ જીવ સહજ સ્થિતિ ભૂલ્યો છે. એને પોતાની સહજ સ્થિતિ કેમ ભૂલાઈ ગઈ છે? એ સંગના યોગમાં છે. સંગની નિવૃત્તિ એ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. જો કોઈ પ્રયોગે, જો કોઈ હિસાબે એ સંગની નિવૃત્તિ કરી શકે, સંગથી નિવૃત્ત થઈ શકે, તો એને પોતાના સહજ સ્વરૂપનું ભાન થઈ શકે છે. કેવું ભાન? અપરોક્ષ. પરોક્ષ નહીં, અપરોક્ષ. અત્યારે એને પોતાના સ્વરૂપનું ભાન જ્યાં સુધી વાંચનથી છે, બોધથી છે, ઉપદેશ છે, ત્યાં સુધી એ પરોક્ષ ભાન છે. હું આત્મા છું, આ પરોક્ષ ભાન છે. પણ જ્ઞાની જ્યારે કહે કે હું આત્મા છું, આ એનું પ્રત્યક્ષ ભાન છે. પ્રત્યક્ષ નહીં પણ અપરોક્ષ, હું આત્મા સિવાય કશું નથી. દેહ હોવા છતાં તે દેહાદી હું સ્વરૂપ નથી, આવું અપરોક્ષ ભાન. પોતાપણું કોઈ સાથે જ્યારે મિલાયું નથી, એવું અપરોક્ષ ભાન. હું મારાથી દૂર નથી, હું મારાથી ભિન્ન નથી. આવી અદ્ભુત અંત પ્રતીતિ એને અપરોક્ષ ભાન કહે છે. સંગની નિવૃત્તિ કરે તો થાય. એક જ ઉપાય બતાવે, સંઘની નિવૃત્તિ. મોક્ષ થવો એટલે શું? સર્વ સંઘનો સર્વથા અભાવ. સંઘ રહિત સ્થિતિ થવી જીવની, તે મોક્ષ છે. આ જીવની સ્થિતિ કેટલો બધો એ સંગી છે, તો સર્વપ્રથમ દેહનો સંગી છે, એટલે ઇન્દ્રિયોનો સંગી છે. ઇન્દ્રિયોનો સંગી છે એટલે ઇન્દ્રિયોના વિષયોનો સંગી છે. મનનો સંગી છે એટલે મનના કષાયોનો સંગી છે. અને આ ઇન્દ્રિયોના વિષયો અને મનના કષાયો, એ વિષયો લોકવ્યાપ્ત છે. એટલે આ જીવ લોકવ્યાપ્ત થયો છે. અને આપણે ઘણીવાર કહીએ છીએ ને, એટલું બધું કામ છે કે મને કંઈ ફુરસદ જ નથી. એમ આ જીવ એટલો બધો બહિર્મુખતામાં વ્યાપ્ત છે, વ્યસ્ત છે, કે એને અંતર્મુખ થવાની ફુરસદ નથી. એને સંગથી નિવૃત્ત થવાની ફુરસદ નથી. એ હાવ નવરો બેઠો હોય તો એ અંતર્મુખ ન થઈ શકે. કારણ એનો મનનો વ્યાપાર ચાલુ છે. પદ્માસન લગાવી દે, ગુફામાં બેસે, ધ્યાનની પૂરી અવસ્થા માટે તેને સિદ્ધ થઈને બેસે, તો પણ એનું મન શાંત થયું છે એમ કહી શકાય નહીં. એટલો બધો સૂક્ષ્મ મન છે અને એનો વ્યાપાર એટલો સૂક્ષ્મ છે કે એ સાવ એકાકી અવસ્થામાં છે. સર્વ સંયોગો બધા સંઘથી દૂર છે. ઇન્દ્રિયોના એક પણ વિષય એની નજીક આવી શકે એમ નથી, એવી અવસ્થા એને પ્રાપ્ત કરી છે સાધનાની. છતાં એનું મન એવું છે કે લોકાલોકમાં ભટકી શકે છે. અને આ મન સંકલ્પ વિકલ્પ જેનો સ્વભાવ છે, વાયુથી પણ જેની ચંચળતા અધિક છે, એવું મન એને બહિર્મુખ બનાવી દે છે. એક વિકલ્પ આવતા કૃપાળુ કહે છે કે બરોબર સ્થિર છે પોતાના સ્વભાવની અંદર, પણ ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એક મનનો વિકલ્પ, સેજ મનની ચંચળતા, સેજ મનનું સ્પંદન એને આખા લોકની સાથે જોડી દે. સમસ્ત સંસાર ઉભો થઈ શકવાની તાકાત એટલી એની અભ્યંતર ઇન્દ્રિય, મનરૂપી ઇન્દ્રિય છે, એમાં એનો ઉપયોગ જોડાય છે. તાકાત તો ઉપયોગની જ છે, શક્તિ તો ચૈતન્યની જ છે. આ અનંત શક્તિ અને અનંત સામર્થ્યના આધાર ઉપર આ મનનો વ્યાપાર છે, એ આખું એને સમસ્ત સંસાર ઉભો કરી દે છે. સંઘની નિવૃત્તિ તો સહજ સ્વરૂપનું ભાન પ્રગટે. જો આ ઇન્દ્રિયો થકી થતો સંઘ અને મનથી થતો સંઘ એના વિષયો જો સમાપ્ત કરી શકે પોતે, અને ઉપયોગને તેમાંથી પાછો વાળી શકે, બહાર ગયેલા ઉપયોગની ધારાને એ અંતર્મુખ કરી શકે, તો એને પોતાના સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. કોઈએ સમજાવવાની જરૂર નથી આત્મા ચૈતન્ય શું છે. સ્વયં એને પોતાનું પોતે છે, તો પોતાને પોતાનું ભાન કેમ ન પ્રગટે? પોતાથી પોતે અજ્ઞાત કેવી રીતે રહી શકે? પોતાનું અસ્તિત્વ છે અને અસ્તિત્વ આવું અનંત સામર્થ્યવાળું છે, એનાથી એ અજ્ઞાત રહી ન શકે. એનો ઉપયોગ જો પોતામાં જાય તો બહાર ઉપયોગ જાય છે, તો બહારની બધી જ જગતના પદાર્થોને જાણવાની જો એનામાં શક્તિ છે, તો ઉપયોગ અંદર જાય તો અસ્તિત્વને જાણવાની શક્તિ નથી. કેટલું સરસ કૃપાળ દેવું કે માત્ર સંઘની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. અપરોક્ષ, હવે તારે કોઈ પ્રમાણની પણ જરૂર નથી. અપરોક્ષ હું અને મારું અસ્તિત્વ બે જુદા નથી, એનાથી કશું જ દૂર નથી. તદ દૂરે તદવંતિકે, એટલું પ્રત્યક્ષથી અત્યંત પ્રત્યક્ષ. પ્રત્યક્ષમાં તો બે પદાર્થની આવશ્યકતા છે, અપેક્ષા છે. જ્યારે આપણે પ્રત્યક્ષ શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે બે પદાર્થની અપેક્ષા છે, તો જ પ્રત્યક્ષ કહેવાય કે એકને બીજો બિલકુલ સામે છે તે પ્રત્યક્ષ. અપરોક્ષની અંદર તો જે પદાર્થ છે તે જ હું છું, જે મારું અસ્તિત્વ છે તે જ હું છું. અસ્તિત્વ જ અસ્તિત્વને જાણે છે. આત્મા પોતાના સ્વરૂપમાં એકાકાર તદ્રુપ છે, ત્યાં અન્ય કશું નથી. કબીરજીએ માત્ર ઉદાહરણની વાતમાં કીધું કે પ્રેમ ગલી અતિ સાંકડી, તામે દો ના સમાય. આમાં તો કાં તો પ્રભુ રહીએ ને કાં તો હું રહું. જો હું વિદ્યમાન છું તો પ્રભુ નથી, અને પ્રભુ છે તો હું નથી. એમ જ્યાં મારું સ્વરૂપ છે ત્યાં મારો કોઈ અહંભાવ રહેતો નથી, મારું વ્યક્તિત્વ રહેતું નથી. જ્યાં અસ્તિત્વ છે ત્યાં વ્યક્તિત્વની સંભાવના નથી. અસ્તિત્વ સાથે જ્યાં એકાકાર થાય છે. મીરાએ એના પદમાં ગાયું કે પિયા મિલન કો મેં ચલી, હું તો પ્રભુને મળવા ચાલી. મેવાડનો રાજમહેલ છોડ્યો, ચિત્તોડના ગઢના પગથિયા ઉતરીને મીરા તો નીકળી ગઈ. પણ પછી અનુભવ શું થયો? પિયા મેળા તને, રાજપાટ છોડીને નીકળી ગઈ. પિયા મિલન કો મેં ચલી, આખા જગતમાં હાલી. આપ હી ગઈ હીરાઈ, હું જ ખોવાઈ ગઈ. જે શોધવા નીકળી હતી એ જ ખોવાઈ ગઈ. શોધવા નીકળી હતી મીરા, અને ખોવાઈ ગયા પછી જે પ્રાપ્ત થયું તે મીરાનું સ્વરૂપ. હું જ્યારે સ્વરૂપને પ્રાપ્ત કરું છું ત્યારે પ્રાપ્ત કરનાર જે વ્યક્તિત્વ હતું મારું એ વિલીન થઈ ગયું. દેહરૂપી વ્યક્તિત્વ, દેહભાવ છૂટે, દેહાધ્યાસ તો નહીં કરતા તું કરતા. આ દેહભાવ વ્યક્તિત્વની સૂક્ષ્મ સૂક્ષ્મ જેને કહીએ તે દેહભાવ છે, નિશાની પ્રમાણ એ પણ ચાલ્યો જાય છે. અને એ સમયે ત્યારે એ અસ્તિત્વના પૂર્ણમાં માત્ર સંઘની નિવૃત્તિ, જ્યાં જ્યાં પોતાના અસ્તિત્વને ઓળખવામાં બાધારૂપ કંઈ પણ હોય તો ઉપયોગ ક્યાંક કોઈને કોઈ પ્રકારે સંઘમાં જોડાયેલો છે. આ સંઘની નિવૃત્તિ, કૃપાળુદેવ કહે છે સંઘની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. એ જ માટે સર્વ તીર્થંકર આદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યા છે. એ જ માટે એટલે સંઘની નિવૃત્તિને માટે, સંઘની નિવૃત્તિને માટે સર્વ તીર્થંકર આદિ જ્ઞાનીઓએ આ પૂર્ણ વિતરાગ સર્વ તીર્થંકર આદિ કહેતા અનંતા જ્ઞાનીઓ જેણે આવું પોતાના સહજ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે એવા આત્મજ્ઞાની એવા સર્વ લોકોએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે. કોઈ જગ્યાએ સંઘની અંદર મોક્ષની વિભાવના નથી. જ્યાં છે ત્યાં એ દર્શન અધૂરું છે, અપૂર્ણ છે. આત્માનું સ્વરૂપ છે સહજ સ્વરૂપ, એમાં કોઈ સંઘની અપેક્ષા નથી. આત્મા શુદ્ધ સ્વરૂપમાં છે અને થોડાક રાગ દ્વેષ છે, ચાલશે નહીં ચાલે. થોડો કસાય છે, ચાલશે નહીં ચાલે. થોડું મમત્વ છે, ચાલશે નહીં ચાલે. આસક્તિ છે, ચાલશે નહીં ચાલે. થોડાક સગા સંબંધી તો ઘરના તો હોય ને, પારકા નહીં, ચાલશે નહીં. સંઘના તાતણે બાંધીને મોક્ષની યાત્રા થઈ શકતી નથી. સર્વજ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે. તું તારા સહજ સ્વરૂપ સિવાય જે કંઈ પર છે એટલે ભેદ જ્ઞાનની મહત્તા આવે છે. સ્વ અને પરનો વિવેક જાગવો જોઈએ. આપણે તો સંગથી એટલા બધા ઘેરાયેલા છીએ કે પરને તો ક્યારે આપણે વિવેક કરી શકે, કે જે બે પદાર્થને જાણે વિવેક કરે ને, કે આ સ્વ અને આ પર, આ જડ અને આ ચેતન. મણિ અને કાચ ભેગા થઈ ગયા હોય પણ મણિને જાણતો તો હોવો જોઈએ ને કે આ મણિ છે ને આ કાચ છે. પછી કહેવાય ને કે જુદા કરી દે ને ભાઈ, ઘઉં ને કાકરા જુદા કરી દે ને, એને ઘઉં શું ને કાકરો શું એ કોઈ દી જોયું ન હોય એ શું જુદું કરે. જીવની એવી અવસ્થા છે અજ્ઞાન અવસ્થાની અંદર, એ સંગના યોગે સહજ સ્થિતિને ભૂલ્યો છે. એને શું જુદું કરવાનું છે ને શું પ્રક્રિયા કરવાની છે ભેદ જ્ઞાનની, એનું જ એને કંઈ ભાન જ નથી. એ કે શું જુદું કરું, આ પારકા છે લ્યો, એને પારકા શું કર્યું, આ મારા છે. અહમ ભાવના આધાર ઉપર એને ગણિત શરૂ કર્યું. સંસારના સંબંધોની વિચારણા જ્યારે કરી ત્યારે એ વિચારણામાંથી, સંસારના સંબંધોમાંથી, સંગમાંથી છૂટવા માટે અને શરૂઆત કરી પહેલા પોતાનું દેહરૂપી જીવન વ્યક્તિત્વ પકડી લીધું અને પછી પારકા શું એનો નિર્ણય લેવાનું શરૂ કર્યું. આ ઘોર સ્વાર્થી થયો, ઇન્દ્રિય લંપટ બન્યો. આ સ્વાર્થનો માર્ગ છે, પરમાર્થનો નથી. પરમાર્થમાં તો શરીર પર છે અને શરીરથી બધા સંબંધો તે પણ પર છે, શરીરને લઈને થયેલા સંબંધો એ પણ પર છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે જીવ ને ઉત્પન્ન થયેલો એવો અહમભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ આ છ પદની દેશના દીધી છે. છ પદ આત્મા છે, તે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, તે પોતે કરેલા કર્મનો ભોગતા છે અને તેનાથી એનું ટળવાપણું છે. કર્મનું કરતાપણું અને કર્મનું ભોગતાપણું આ પ્રોસેસમાંથી એ નિવૃત્ત થઈ શકે છે, એનો ઉપાય છે, એ સાચો ધર્મ છે અને એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, આ ધર્મનું સ્વરૂપ છે કે જે સંગની નિવૃત્તિ કરાવે. તે જે ધર્મના આચરણથી આ જીવ લોકની અંદર રહેલા તમામ અન્ય પદાર્થોથી નિવૃત્ત થાય, એની સંગની નિવૃત્તિની દ્રષ્ટિ આવે અને પુરુષાર્થ થાય. એટલે કે છે સર્વ તીર્થંકર આદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા છે. જે જે આત્મ સાધન છે સાધના કરવા માટેના, કાર્યક્રમ ગમે તે હોય, ઉપક્રમ ગમે તે હોય, ક્યાંય ધ્યાનના પ્રકાર છે, ક્યાંય યોગના પ્રકાર છે, ક્યાંય જ્ઞાનના છે, ક્યાંય ભક્તિના છે, ક્યાંય તપના છે, ક્યાંય હઠના છે, અસંખ્ય યોગ છે. શ્રીજીને સહસ્ત્ર ગમે ક્રિયાઓ કહેલી છે, પતરંગ ચોપન. બધી જ ક્રિયાઓનો એકમાત્ર ઉદ્દેશ અસંગપણું પ્રાપ્ત કરવું. તે શ્રીજીને અસંગપણું સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા છે. બધા જ સાધનો જે છે આત્મત્વના પરમાર્થના, એ બધા સાધનોનું લક્ષ્ય જીવને અસંગ કરે તે, સંગની નિવૃત્તિ કરાવે તે. જો સંગની નિવૃત્તિ કરવાની બદલે સંગમાં એ જીવ આકૃષ્ટ બને, મોહિત બને, તો એ સાધન એનું કલ્યાણનું કારણ બની શકતું નથી. એ તો સંગને વળગી પડ્યો, પાછું સાધનને વળગી પડ્યો, સાધનના સંગમાં પણ એને મમત્વ કર્યું અને એ મમત્વને પોતાના અહમ સાથે જોડ્યું, તો એ સાધન ક્યારે એને અહમનું વિસર્જન કરાવી શકશે નહીં, કારણ કે એની સાથે એની રુચિ થઈ.
ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન.
ત્યાગ વિરાગ વિના જ્ઞાન ન થાય. સર્વસંગનો ત્યાગ, સંગથી રહિત પોતાનું એ અસ્તિત્વ છે. એટલે ત્યાગ વિરાગની એને માટે આરાધના કરે, સાધન પકડે અને ત્યાગ વિરાગના અનેકવિધ સાધનો લે અને સાધનામાં પ્રવૃત્ત થાય અને બને એવું કે સાધન સાથે જોડાઈ જાય. કોઈ તપમાં અટકી જાય છે, કોઈ જ્ઞાનમાં અટકી જાય છે, કોઈ ભક્તિમાં અટકી જાય છે, કોઈ યોગમાં અટકી જાય છે. અટકે ત્યાગ વિરાગમાં. આ તો બધા સાધનો ત્યાગ વિરાગના છે, સંઘની નિવૃત્તિના સાધનો છે, અસંગની પ્રાપ્તિના સાધનો છે. તે અર્થે તીર્થંકરે કહ્યા છે આ બધા સાધનો. તીર્થંકરે સાધનને વળગવા માટે સાધન નથી કહ્યા, પણ સંસારના વળગણથી છૂટવા માટે આ પરમાર્થના સાધનો કહ્યા છે. અને એ કોઈ સાધનમાં અટકી ગયો, એને પોતાની સાધના પ્રત્યે આસક્તિ ઊભી થઈ, એના પ્રત્યે મોહ જાગ્યો, મમત્વ જાગ્યું, કોઈને ભક્તિમાં જાગ્યું, કોઈને ગ્રંથમાં જાગ્યું, કોઈને તપમાં જાગ્યું, કોઈને યોગમાં જાગ્યું, કોઈને ધ્યાનમાં જાગ્યું, જપમાં જાગ્યું, સ્મરણ મંત્રમાં જાગ્યું. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. વાંધો નથી, તું અટકી રહીશ પણ તારું ભાન ભૂલીશ. સંગના યોગે જીવ સહજ સ્વરૂપની સ્થિતિને ભૂલ્યો છે. આ ફરી તું ભૂલવાનું તો ઉભું જ રહ્યો. અત્યાર સુધી તું સંસારના યોગે તારા સ્વરૂપને ભૂલ્યો હતો અને હવે સાધનાના યોગે તારા સ્વરૂપને ભૂલ્યો, શું લાભ થયો? આજ સુધીની ભૂલ હતી શું હતી? કે સંસારના યોગે એ પોતે પોતાના સ્વરૂપનું ભાન ભૂલ્યો હતો, હવે સાધનાના યોગે સ્વરૂપનું ભાન ભૂલ્યો. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. છે ત્યાગ વિરાગમાં છતાં પોતાના ભાનને ભૂલ્યો છે, સ્વરૂપને ભૂલ્યો છે કે તું આ બધાથી પર છો. જો એની સાથે કઈ ને કઈ પ્રકારની તારી મનથી ઇન્દ્રિયોથી જો જોડાણ થયું, સંગ એ આસક્તિનું કારણ, મમત્વનું કારણ બન્યું અને અહમ ભાવ, મમત્વ ભાવ એમને ઉભો રહ્યો, તો ફેર શું પડ્યો? તો કે આજ સુધી કુટુંબનું બંધન હતું, હવે શિષ્યોનું બંધન થયું. આજ સુધી પોતાના મકાનોનું, સંપત્તિનું, મકાન, જમીન, બંગલા એનું બળગણ હતું, હવે આશ્રમ, મઠ એના બંધન થઈ ગયા. રાગ ઉભો છે, બંધન ઉભું છે, આસક્તિ ઉભી છે, એનાથી મુક્ત થઈ શકતો નથી. અટકી ગયો છે, હવે બસ બધું પતી ગયું, બધું મળી ગયું, બધું મળી ગયું, નથી મળી ગયું, આ છોડવાનો છે. જેમ સંસાર છોડવાનો છે એમ જ આત્મસાધન પણ કરતા કરતા સાધન છૂટવા જોઈએ. બહુ જીવો સામાન્ય રીતે આમાં અટવાઈ જાય છે અને ઘણી વાર તો સંસારને છોડનારો પરમાર્થની સાધનામાં જ રોકાઈ જાય છે, આગળ નથી વધી શકતો. એનું સામર્થ્ય ખૂટી પડે છે, એનું પરાક્રમ ખૂટી પડે છે. કારણ કે લક્ષ્ય આત્માનું ચૂકાઈ જાય છે અને લક્ષ્યમાં આ બધું આવી જાય છે અને જુદી જુદી પ્રકારની વાસના ઊભી થાય છે. સત્કારની થાય, મનાવાની થાય, પૂજાવાની થાય, યશની થાય, સિદ્ધિની થાય, પ્રસિદ્ધિની થાય, પછી ગ્લોબલ કેરેક્ટરની, ગ્લોબલ પર્સનાલિટીની થાય, લીડરની થાય, અનેક પ્રકારની. સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ છે, એ ઉઠે તો ખબર ન પડે, ઉલટાની એની અનુવાદના કરીએ આપણે, આહા કેટલું સરસ કરે છે, કેટલું સરસ. એ સરસ નથી થતું, એ જીવ અંદરથી જેમ જેમ વ્યાપ થતો જાય છે, પોતાના સ્વકેન્દ્રમાંથી ખસતો જાય છે, તેટલા પ્રમાણમાં એને હાનિ થતી જાય છે. એ સંગના યોગે તો સ્વરૂપનું ભાન ભૂલે, અટકે ત્યાગ વિરાગમાં. કૃપાળુ દેવ કહો, આ ગાથાની અંદર અદ્ભુત વાત મૂકી છે, પકડાતી નથી. તો ભૂલે નિજ ભાન, આવો ત્યાગ વિરાગનો સમર્થ. હા, એનું ભાન ભૂલી ગયો, કારણ કે બધા આત્મસાધન અસંગ માટે કયા છે તીર્થંકરે, અને આ સાધનને લઈને સંગી બન્યો, પણ સંગનું રૂપ બદલાઈ ગયું. પેલા ગ્રસ્થ તરીકે સંગી હતો, હવે સાધુ તરીકે સંગી થયો. અનેક મહાત્માઓએ આ બાબતમાં અદભુત પ્રકાશ પાડ્યો છે. યશો વિજયજીના સ્તવન, આનંદઘનજીના સ્તવન, આ બધા ક્યારેક ક્યારેક એને ભાવ વાંચીએ. ક્યાં ક્યાં જીવ એવી એવા શબ્દો લખે દેવચંદ્રજી વગેરે બધા, કે છ છ માસનો ઉપવાસી દુર્બળ દેહ હોય તો પણ નરક ગતિની અંદરની એ આથડવાનું એનું ચાલુ છે. રૂલ્યો ચાર ગતિ માહી રે, ભૂલ્યો રે. આવી ચેતનની અવસ્થા, છ છ માસના તપ કરીને અવસ્થા તો આજ ચાર ગતિમાં. એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી, ફળ અનેકાંત લોચન દેખે, ફળ અનેકાંત ક્રિયા કરી બાપડા રડબડે ચતુર્ગતિ માહી દેખે. કરે છે બધી પરમાર્થની સાધના અને પરિણામ ચતુર્ગતિ છે. પરિભ્રમણ અને પરિભ્રમણના કારણો સમાપ્ત થયા નથી. સંગ એ મોટું કારણ છે. સર્વ પ્રકારનો સંગ મહાઆશ્રવ છે એમ કૃપાળુ દેવે લખ્યું છે પત્રમાં. સર્વ પ્રકારનો સંગ મહાઆશ્રવ છે એટલે એક જગ્યાએ શબ્દ લખ્યો, જરા આકરો લખ્યો, કે સર્વસંગ પરિત્યાગ થવાથી પણ કઈ જીવનો નિવેડો આવતો નથી. સંગની નિવૃત્તિ અને બધા જ આત્મસાધન અસંગપણું પ્રાપ્ત થાય તે હેતુથી કયા છે, આ વાત પકડાવી જોઈએ. કે જે સાધન કરીએ એ સાધનનો વડગાળ નથી, સાધનનું મમત્વ નથી, સાધનની આસક્તિ નથી, પરંતુ અસંગતતાની પ્રાપ્તિનો હેતુ છે. એટલે કૃપાળુ દેવે પત્રાંક 430માં કહ્યું કે જીવનું કલ્યાણ ક્યાં થાય, કઈ વાટે થાય, તો કે જે સંપ્રદાયમાં તમામ ક્રિયાઓ અસંગતાના હેતુએ થતી હોય અને જીવોની સાધકોની ચિત્ત હંમેશા જ્ઞાન દશા ઉપર હોય ત્યાં અમે કલ્યાણની સંભાવના જાણીએ છીએ. વાંચું પત્રમાં તો બહુ સ્પષ્ટ રહસ્યો બધા ખુલ્લા કર્યા છે. એક વચનામૃતની અંદર, જન્મોજન્મની અંદર આ આગમનો અભ્યાસી છે એના સાર સૂત્રો સાદી ભાષામાં આવી જાય છે. સાદી ભાષામાં કે જે સંપ્રદાયમાં બધી જ ક્રિયાઓ અસંગપણાએ કરાવવામાં આવતી હોય, તીર્થંકરે આ કહેલા છે સર્વસાધનો એ કેવળ અસંગપણું પ્રાપ્ત કરવા માટેના છે. એ અસંગપણાની બદલે જો સંગપણાની દ્રઢતા થતી હોય તો એ સૌ સાધન બંધન થયા રહ્યો ને કોઈ ઉપાય. કરવા એટલા સાધન કરી લઈએ પણ સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય. અરે જે સાધન સંગની નિવૃત્તિ કરાવી શકે એટલું સામર્થ્ય હોય એ સાધન સાચું, એ સાધન સત સાધન કે જે સંગની નિવૃત્તિ કરે. પણ જે સાધન સંગનો માત્ર બદલો જ કરે તો એ સાધન શું કામનું. તો પેલો કહે ને કે માય સફુરિયો સુધરી વ્યો, બીડી છોડીને ગાંજો વ્યો. એ બીડી પીતો તો હવે ગાંજો પીતો. ઘરની અંદર એની માયા મમતા હતી તો ક્યારેક ઓછી થતી હતી, પણ હવે બાર પાસરાની થઈ તો એવી થઈ કે હવે તો કોઈ દી તૂટે નહીં કે છૂટે નહીં. પડી ગાંઠ હિરડ દોડે, રેશમની દોરીમાં ગાંઠ પડે તો શું થાય, કાપવી જ પડે. છોડો તેમ બંધાય, એમ આ બંધન તો દેખાતા હતા. ગ્રહના, કુટુંબના, ધંધાના, વ્યવસાયના એ તો બંધન દેખીતા હતા, પણ પછી કને ખબર ન પડી કે આ બધા આશ્રમના, ઉપાશ્રયના, આ શિષ્યના, આ બધા સત્કારના, મનાવાના, આ બધા આલંબન, આ બંધન તો એટલા સૂક્ષ્મ છે, રેશમની દોરી જેવા છે. આ ગાંઠ તો એવી થવાની કે આમાં કાયપા સિવાય છૂટકો જ નથી. સાધન એ જ સંગની નિવૃત્તિ કરાવે. તીર્થંકરે તમામ સાધનો અસંગપણું પ્રાપ્ત કરવા માટે કહે છે. આગળ પાંચમો બોધ, સર્વ જિનાગમમાં કહેલા વચનો, સર્વ જિનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે, કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યા છે. એક પરમાણુથી માંડી 14 રાજલોકની અને મેસોન્મેસથી માંડી શૈલેષી અવસ્થા પર્વતની સર્વક્રિયા વર્ણવી છે તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. સર્વ આગમ, સર્વ જિનાગમ, વર્તમાનના, અતીતના, અનાગતના, જ્ઞાનીની એક વચનમાં અનંત આગમો સમાય છે. એ અનંત આગમો એટલે પ્રત્યેક તીર્થંકરના સમયે એના ગણધરોએ એની પ્રજ્ઞા પ્રમાણે જે કંઈ શાસ્ત્રો રચ્યા, આ બધા આગમ કહેવાય છે. સર્વજ્ઞના બોધના આધારિત રચાયેલા જે કંઈ શાસ્ત્રો છે એ બધા આગમ કહેવાય છે, કેમ કે આપ્તના વચન છે. આવા ભૂતકાળના હોય કે ભવિષ્ય થનારા હોય, આ બધા સર્વ આગમમાં રહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે. તો એ આગમનું જ્ઞાન, એ આગમની સમજણ, એ આગમનો સાર શું? તો પોતે પોતાના સ્વમાં સમાવું તે. અને જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, આ તારું સંકેત, આ તારું સમ્યક દર્શન. આ જ્યાં સુધી સમ્યક દર્શનની એવો ટેસ્ટ કૃપાળુદેવે મૂળ માર્ગમાં આપ્યો કે બધા જ સંશયો છંદાઈ જાય કે તને સંકેત થયું કે કેમ, મને થયું કે કેમ, મને આ જ્ઞાન છે. જાણ્યો સર્વેથી ભિન્ન અને અસંગ, અને સર્વે કહેતા પુદ્ગળ માત્ર, પરદ્રવ્ય માત્ર. તો શરીર છે એ પરદ્રવ્ય છે, એનાથી પણ હું ભિન્ન છું અને અસંગ છું. એટલે ભિન્ન કેવી રીતે છું? તો એક કઈનો સંગ નથી તારો, એ યાદ રાખજે. જે તારાથી ન છૂટી શકે એ તું. જ્ઞાન છે એ મારાથી છૂટી શકે? જ્ઞાન છે એ મારાથી છૂટી શકે? તો કે એ જીવથી જ્ઞાન છૂટી ન શકે. ગુણ અને ગુણીની અભેદ એકતા છે, ગુણ વિના ગુણી ન હોય. જ્ઞાન એ જીવનો સ્વભાવ છે, સંગ નથી. પણ મારી માહિતી મારાથી છૂટી શકે કે નહીં? મારી માહિતી મારાથી છૂટી શકે કે નહીં? ઘણો માણસ નોલેજેબલ છે, કેટલું બધું વાંચે વિચારે, બધા છાપા, બધા ટીવીના સમાચારો, બધું આ તે ઇન્ટરનેટ પાવરફુલ છે, વેબસાઇટ બધી એના ઉપરથી પોતાની જાતને એને એન્ડરિચ કરી છે. છૂટી શકે કે નહીં? એ મરી જાય પછી શું થાય? અને ફરીથી પાછું જ્યાં દાખલ થાય ત્યાં એને કેજીમાં બેસાડવાનો કે યુનિવર્સિટીમાં? એ છૂટી શકે છે. માટે તારું સાચું જ્ઞાન નથી, માહિતી છે, પર છે, પર છે. કેટલી સૂક્ષ્મતા જ્ઞાનના પ્રકારની અંદર પણ. જે તારાથી ભિન્ન થઈ ન શકે, જે તારાથી ભિન્ન ન થઈ શકે એ તું. એ અસંગતા કે હવે આમાંથી કંઈ ન થાય. અને એની અનેક રીતે, વિવિધ રીતે કલ્પનાથી કૃપાળુદેવે કહ્યું, જાણ્યો સર્વેથી ભિન્ન અને અસંગ, બે શબ્દ આપ્યા. બધાથી તું ભિન્ન છું એટલે એ બધું કાઢી સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાણ સદા. આ એક ગાથાની અંદર કેટલું મહાન તત્વજ્ઞાન મળાયું છે. સર્વ અવસ્થા તારે જેટલી તારી કલ્પના થઈ શકતી હોય એટલી કર, એમાં તું ન્યારો છું. આખા લોકના તમામ પદાર્થ મને જે દેખાય છે, મારી ઘણી તાકાત છે, અતિન્દ્રિય શક્તિ છે, જે દેખાય છે અને જે હું સાંભળું છું, જે મને સંભળાય છે, જે હું જોઉં છું અને જે હું દેખું છું, એનાથી હું ભિન્ન છું. માટે જ હું એને દેખું છું. જે જે મને દેખાય છે જગતની અંદર, એ દેખનારો જે દેખાય છે એનાથી જુદો છે. ઘડાનો જોનાર ઘડાથી જુદો છે, એમ લોકાલોકનો જોનાર લોકાલોકથી ભિન્ન છે. શું યુક્તિ આપે છે જ્ઞાનીઓ વસ્તુને સમજવાની, તત્વને, પદાર્થને સમજવાની. અને પોતાના સ્વરૂપ સર્વથી ભિન્ન છે અને અસંગ છે. કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યા છે. અનંતા જ્ઞાનીઓએ જે વચનો કહ્યા છે બોધના, એકમાત્ર જીવને અસંગ થવા માટે થયું છે. અને આ જીવ સંગના યોગી થયો છે, સંગી થયો છે, અને સંગના યોગે સ્વરૂપનું ભાન ભૂલ્યો છે, પોતાને ભૂલ્યો છે, અને સંગમાં એણે પોતાપણાની માન્યતા કરી છે. અને કહેવાય મિથ્યાત્વ. મિથ્યાત્વની સિદ્ધિ વ્યાખ્યા તો પરમા હુંપણાની બુદ્ધિ, પરમા આત્મભાવ, આ મિથ્યાત્વ. સેજ પણ આવ્યો, કોઈ પણ પદાર્થ પ્રત્યે આવ્યો, સમજી લેવું કે મિથ્યાત્વનો અંશ આવી ગયો. પરમા આત્મબુદ્ધિ થવી, નિજ બુદ્ધિ થવી, સ્વપણાનો ભાવ થવો, પછી સુખ બુદ્ધિ આવે, પછી એ પર મારા સુખનું કારણ છે, મારા હિતનું કારણ છે, હિત બુદ્ધિ થાય, પછી એ મને આનંદ આપે છે, એના વિયોગમાં મને દુઃખ થાય છે. આ બધો પછી હવે મૂળ વાત ખોટી એટલે આખું ગણિત ખોટું, બધું સુખ દુઃખનું ગણિત અને સંસારનું ગણિત શરૂ થઈ ગયું. તને પરમા આત્મબુદ્ધિ ન થવી જોઈએ. તો એ વાત એટલી સરસ મૂકી છે કે તે અર્થે જ અસંગતાને અર્થે જ આ બધા વચનો કહ્યા છે. તો આ વચનો બોધ ઉપદેશ જ્ઞાનીનો જ્યારે લઈએ, વાંચીએ, વિચારીએ, સાંભળીએ, ત્યારે લક્ષ્ય આ આવે છે કે આ બધાથી ખરેખર તો હું સર્વથી ભિન્ન અને અસંગ છું, એ મારા ભાવને દ્રઢ કરવા, મારી પ્રતીતિને દ્રઢ કરવા માટે આ બધું છે. તીર્થંકરે આ બધા વચનો એક જ આ હેતુથી કહ્યા છે. એટલું જ નહીં, આ જ્ઞાન કીધું છે, સહસ્ત્ર ગમે જ્ઞાન કહ્યું છે, ઉપદેશ કહ્યો છે, પત્રાંક 54 સહસ્ત્ર ગમે હજારો પદ્ધતિથી કહ્યો છે, અને સહસ્ત્ર ગમે ક્રિયાઓ કહી છે. એટલે કઈ ક્રિયાઓ? તો કે એક પરમાણુથી માંડી 14 રાજલોકની અને મેસોન મેસથી માંડીને શૈલેષી અવસ્થા સુધી, એક આંખનું મટકું મારવું મેસોન મેસ, અને ત્યાંથી સાધનામાં એ ચંચળતા ઉપર વિજય મેળવતા 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 શૈલેષીકરણ. શૈલેષીકરણ એટલે શીલ, એટલે પર્વત. એ પર્વત જેવી પોતાના મન વચન કાયાના યોગની અવસ્થા થાય. પર્વત છે, નિષ્કંપ છે, નિશ્ચલ છે, અડલ છે, અચલ છે, અટળ છે, અડોલ છે. અડોલ આસનને મનમાં નહીં ક્ષોભ, એવી અવસ્થા શૈલેષીકરણની અવસ્થા છે કે મન વચન કાયાના યોગો હોવા છતાં એ પથ્થરની માફક નિશ્ચેતન છે, નિષ્કંપન છે, કોઈ સ્પંદન હવે કાયામાં થતા નથી. આ શૈલેષીકરણનો એક યોગ છે. એ મેસોન મેસથી શરૂ થાય છે. મેસોન મેસ એટલે બેઠો, વાંચે, ભગવાનના દર્શન કરે, પણ ચિત્ત, આંખ, નજર ક્યાંય ફરતી હોય. આ શરૂઆત પ્રારંભ આપણો, ક્યાંય સ્થિરતા ન હોય. દર્શનમાં 5 મિનિટની ન હોય તો પછી કઈ કલાકની સ્વાધ્યાયમાં થોડી હોય, ચારે બાજુ એનું ફરતું જ હોય. આ મેસોન મેસ અને પેલી ચંચળતાનું પ્રવેશ દ્વાર એ આંખ છે. એટલે જ્યારે જ્યારે સ્થિરતા પ્રાપ્ત કરવી હોય ત્યારે શું કે આંખ બંધ કરો. આંખ છે એ આખા જગત તરફ ખેંચે છે તમને. આમ તો સંસારનું સ્વરૂપ પ્રદેશે પ્રદેશને આકર્ષે એવું છે. આત્માના એક એક પ્રદેશને પોતાના તરફ ખેંચે છે, એક એક પ્રદેશને. એવું સંસારનું સ્વરૂપ આકર્ષક છે, પ્રલોભનવાળું છે, ભયકારી પણ છે. માત્ર આકર્ષણ છે એવું નથી, ભય પણ છે. અને એટલે આ જીવ ચારે બાજુ સંપૂર્ણપણે, જેમ સૂર્યના કિરણો ચારે તરફ જાય, એમ એના આત્માના પ્રદેશો સંસાર તરફ ખેંચાયેલા જ રહે છે. કા ભયથી, કા આકર્ષણથી, કા રાગથી, કા દ્વેષથી. કેવી જીવની સ્થિતિ છે! મેસોન મેસથી શૈલેષીકરણ સુધીની ક્રિયાઓ, એમાંથી ભગવાને આત્મસાધનની ક્રિયાઓ કીધી. સ્થિર થા, એકાગ્ર થા, ધીરે ધૈર્યવાન, ધીરજવાન થા, નિર્મલ થા, સંકલ્પ વિકલ્પથી રહિત થા, ચિત્તની ચંચળતાને હળવી કર. ચિત્તની ચંચળતા હળવી થતા ઇન્દ્રિયોના વિષયો એની મેળે આપોઆપ અટકી જશે. ચિત્ત ચંચળ હશે તો આંખ અનેક ગણી ચંચળતા હશે. ચિત્ત ચંચળ હશે તો કાન કામ કરશે. ચિત્ત ચંચળ હશે તો જીભ કામ કરશે. બધા ઇન્દ્રિયોના વિષયની પાછળ પ્રેરક બળ હોય, પ્રેરણા હોય, સ્ફૂરણા હોય તો એ મન અને ચિત્તની છે, અને એની પાછળ જો હોય તો તે આત્મા છે. એ આત્માને કારણે આ બધું બધી પ્રવૃત્તિઓ કારણ છે. ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. દેહને જાણે તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ.
ભાઈ, આ ઇન્દ્રિયને તો પોતપોતાના વિષયનું જ્ઞાન છે. આંખથી સાંભળી શકાતું નથી, કાનથી દેખી શકાતું નથી, એ પોતાના સ્થાનમાં પરિપૂર્ણ છે. પણ એ બીજું કંઈ કામ ન કરી શકે. સાહેબ, મને સંભળાતો નથી. તારી આંખ તો સારી છે ને? તો આંખ બહુ સરસ છે, તે શું ચિંતા કરસ? પણ આંખથી સંભળાય નહીં. સાહેબ, મને દેખાતું નથી પણ હું બોલું છું, સંભળાય છે? તો કે સંભળાય છે. તો તારે કંઈ જરૂર નથી, આંખથી સાંભળજે. નથી, ઇન્દ્રિયોની ક્ષમતા નથી. અને એની પાછળ એની મનની પ્રેરણા કામ કરે છે, અને એની પ્રેરણા પાછળ સત્તા કોની? આત્માની. દેહ નથી જાણતો, ઇન્દ્રિય જાણતી નથી, તો મન છે એ તો દેહનો એક ભાગ છે, એ ન જાણે. આ તો ચૈતન્યની અંદર છે, એટલે આ બધું નાટક ચાલે છે. આ બધો ખેલ ચૈતન્યની સત્તાના આધાર ઉપર ચાલે છે. તો આ સઘળી ક્રિયાઓ મેસોન મેસથી માંડીને શૈલેષીકરણ સુધી, અને એક પરમાણુથી માંડીને ચૌદ રાજડોક સુધીની, કે આખો સંસાર એક પરમાણુથી, એ પરમાણુ પોતાના આત્માના પ્રદેશ ઉપર લાગેલું એક પરમાણુ હશે ત્યાં એની અસંગતાને બાદ કરનારું છે. એના પ્રત્યે પણ જો એને મમત્વ ભાવ, આસક્તિ, મોહ જાગ્યો તો ત્યાં એ રોકાવાનું કારણ બને. તો એક પરમાણુથી માંડીને, એટલે અપૂર્વ અવસરમાં કહ્યું કે સાધનાની પરાકાષ્ઠા એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. ઓહો, હવે તો એને મન વચન કાયાના યોગને પણ ચૌદમા ગુણસ્થાનકની અંદર એનાથી પણ છૂટો પડી ગયો, વસી રાવી દીધા. એક પરમાણુ જોઈતું નથી આત્મ પ્રદેશ ઉપરનો. એવી અડોલ એવી સ્થિતિ પોતાને પ્રાપ્ત કરી છે, અકલંક કર્મનો ક્યાંય સંગ નથી એવી. તો એ બધી જ જિનેશ્વરના વચનમાં આ એક પરમાણુથી ચૌદ રાજલોક સુધી, મેસોન મેસથી માનીને શૈલેષીકરણ સુધી, આ તમામ ક્રિયાઓ, સાધનાના પ્રકારો, વિધિઓ, વ્યવહારો, અનુષ્ઠાનો, આ બધા એક અસંગતા માટે કયા છે. અને એ અસંગતા માત્ર પોતાના સ્વભાવ સિવાય કોઈ પણ પ્રકારનો સંગ નહીં, અને એ અસંગપણામાં સમાય છે. અને એ અસંગતા સમજાવવાને અર્થે જ વર્ણવી છે આ બધી ક્રિયાઓ. અસંગતા સમજાય આપણને, એની બદલે જો સંગતા દ્રઢ થાય તો શું થાય? કેટલી બધી સૂક્ષ્મ વિવેક પત્રની અંદર અદ્ભુત વાત મૂકી છે કે સહજ સ્વરૂપે તારી સ્થિતિ છે, સંગના યોગે ભાન બોલ્યો છું, બાકી તો તું સહજ છો. તું છો મોક્ષ સ્વરૂપ. મોક્ષ અને તું કોઈ બે જુદા તત્વ નથી, કોઈ બીજી અવસ્થા જુદી નથી. તારી અસંગી અવસ્થા એ મોક્ષ અવસ્થા છે, અને તું સંગમાં છો એ મોક્ષ નથી, એ સંસારની અવસ્થા છે. પર સાથે જોડાયો ત્યાં સંસારનો પ્રારંભ થઈ ગયો, એ લોકાલોકની અવસ્થા થઈ. તો તીર્થંકરે એ કહ્યું છે કે જીવ જો સંગની નિવૃત્તિ કરે તો સહજ સ્વરૂપનું એને અપરોક્ષ ભાન પ્રગટે. એને કોઈએ બતાવવાની આવશ્યકતા નથી. અપરોક્ષ ભાન, અપરોક્ષાનુભૂતિ, પોતાને જ પોતાની અનુભૂતિ. એને માટે થઈને કોઈ પ્રમાણ, કોઈ તર્ક, કોઈ જરૂર નથી. તો એ જિનાગમના વચનો એકમાત્ર આ અસંગપણામાં સમાય છે, અને એ થવાને માટે જ આ બધા વચનો કહ્યા છે, એટલે ઉપદેશ કહ્યા છે, અને આ બધી ક્રિયાઓ વર્ણવી છે. જે 54માં કહ્યું કે મોક્ષ માર્ગ તો એક જ છે, બે નથી, સરળ છે, સુગમ છે. એ મોક્ષ માર્ગની અંદર માત્ર અસંગતા, સર્વસંગથી નિવૃત્તિ થાય, આ મોક્ષનો માર્ગ. અને એ માટે શ્રીજીને સહસ્ત્ર ગમે ઉપદેશો અને સહસ્ત્ર ગમે ક્રિયાઓ કહી છે. અને કાંઠ જગતના જીવો જુદી જુદી પ્રકારે કર્મની વિચિત્ર પ્રકારની પ્રકૃતિથી બંધાયેલા હોય. કોઈ ક્યાં બંધાયેલો હોય, કોઈ ક્યાં બંધાયેલો હોય, દરેકનું બંધન એનું સ્વરૂપ એનો પ્રકાર ભિન્ન ભિન્ન છે. ક્યાંય એકરૂપતા નહીં આવે. અજ્ઞાનીના સ્વરૂપમાં એકરૂપતા નથી અને જ્ઞાનીના સ્વરૂપમાં ભિન્નતા નથી. પ્રત્યેક અજ્ઞાની, પ્રત્યેક દર્દી એ જુદો છે. એનું દર્દ એક હોવા છતાં કેન્સરની હોસ્પિટલમાં બધા દર્દીઓ કેન્સરના છે, છતાં કોઈ બે દર્દી સમાન નથી. એની ટ્રીટમેન્ટ સમાન હોઈ શકે નહીં. ક્યાંક ભેદ પડતો હશે. એની તાસીર, એની પ્રકૃતિ, એનું શરીરનું બંધારણ, એ જે કંઈ છે એની શરીર, કેમકે રોગ તો શરીર સાથે સંબંધ છે, એટલે શરીર સાથે એની ક્યાંક શરીરનું જે કંઈ બંધારણ છે એમાં આ તત્વ એને અનુકૂળ આવે અને આ ન આવે. એ સાચો જો વૈદ્ય ડોક્ટર હોય તો એ જાણી શકે કે માત્ર રોગની દવાથી કામ ન થાય, રોગીની નિદાનથી કામ થાય. રોગનું નિદાન કરવાથી કંઈ તારી સ્વસ્થતા પ્રાપ્ત થશે નહીં. પણ આ તમે જે ઇન્જેક્શન આપ્યું, આને રિએક્શન આપ્યું, આ સહન ન કરી શક્યો, આ ટ્રીટમેન્ટની અંદર આની અંદર ઉલટું પરિણામ આવ્યું. શરીર આપે છે પ્રત્યાઘાત બધા, અને શરીરની પ્રકૃતિ કર્મનું બંધારણ છે, શરીર આત્માનું નથી. અને અનંત જ્ઞાનીઓની પાસે શરીર છે જ નહીં, અને સિદ્ધોમાં કોઈ અસમાનતા નથી, કેમ કે એનું બંધારણ ચૈતન્યનું છે અને ચૈતન્યની સત્તા એક જ છે. ભૂતકાળમાં થયેલા અનંત, વર્તમાનમાં થયેલા અનંત, અનાગતમાં થનારા અનંત, આ બધાની જાત એક, આ બધાનો પિંડ એક, ચૈતન્ય અસંગ છે. હવે એમાં કોઈ પણ જાતનો સંગ નથી. તો જે છે એવા બધા ગુણો અને બધા લક્ષણોથી યુક્ત, બધા જ ચૈતન્ય આ જ ગુણોથી યુક્ત હોય, એમાં કોઈમાં આ વધતો ઓછો હોય, કે કોઈમાં જ્ઞાન વધારે છે, કોઈમાં દર્શન વધારે છે, કોઈમાં ચારિત્ર ઓછું છે, કોઈમાં સુખ ઓછું છે, કોઈમાં આનંદ વધારે છે, ચૈતન્યમાં આ સંભવતું નથી. એક જ રોગીમાં બધું સંભવે. જગતની વિચિત્રતા કર્મની આપણે જોઈ લેવી જોઈએ, ઓળખી લેવી જોઈએ. જ્ઞાનીઓ કહે છે કે એક અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. છઠ્ઠા બોલમાં ભગવાન કહે છે સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. જુઓ સત્સંગનું સ્વરૂપ, સર્વ ભાવથી અસંગ થવું. જગતમાં અનંત પદાર્થો અનંત અનંત સ્વરૂપમાં છે, એની પર્યાય અવસ્થા ભિન્ન ભિન્ન છે. એક જ પદાર્થ હોવા છતાં એની અવસ્થા ભિન્ન ભિન્ન, આ બધા પદાર્થના ભાવ કહેવાય. દર્શનમાં ભાવ શબ્દ એટલે વર્તમાન, વર્તતી અવસ્થા, હાલત. આ હાલત જુદી જુદી છે. જીવને એના ઉપર ભ્રાંતિ થઈ જાય, છેતરાઈ જાય, વંચના બુદ્ધિ થઈ જાય. આવા સર્વ ભાવથી અસંગ થવું, જીવને પોતાનો જે એક વળગણો એનો પણ ભાવ પકડાય નહીં. એને એમ થાય કે મારે તો આ બધું છૂટી ગયું, મને કઈ વાંધો, મેં બધું હવે છોડી દીધું છે. પ્રવૃત્તિનું સ્વરૂપ છોડ્યા પછી પ્રવૃત્તિની સાથે રહેલી જે આસક્તિ છે એ છૂટી ન હોય તો પ્રવૃત્તિ છૂટી કહેવાય? જો એને ભાવ ન પકડાયો, અસંગ થવું છે, ભાવથી અસંગ થવું છે, એટલે મારે પ્રવૃત્તિ કરવાનો ભાવ છે એનાથી અસંગ થવાનું છે. આ શું કહે છે કે હવે મારી સરકારમાં તો મેં નિવૃત્તિ લઈ લીધી, મેં VRS લઈ લીધું, હવે હું દુકાને બધું છોકરાને સોંપી દીધું. અસંગ થયો ભાવથી, તો કે એના ભાવ તો એટલા ને એટલા છે. કોઈને પૂછે છે કે આજનો વકરો કેટલો, ઉઘરાણી આવી કે નહીં, બેંકમાં પૈસા બધા દઈ દીધા, બેલેન્સ કેટલું છે, આપણી ક્રેડિટ કેટલી બોલે છે, દેવનું ચૂકવાઈ ગયું, ઓલાનું આવી ગયું. આ ભાવ તો એના ઉભા છે. હવે તું કામ કર કે ન કર, બળતરા તો એના છે બધી. સર્વ ભાવથી નથી પકડાતું, ભાવથી નિવૃત્ત થવાનું છે. અપૂર્વ અવસરમાં કહે છે સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી,
માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો, પૂર્વ અવસર એવો ક્યારે આવશે.
સર્વભાવથી અવદાસીન ત્યાં મકાન મેં મારું દીકરાના નામે કરી દીધું, હું નિવૃત્ત થઈ ગયો ને. અરે ભાવ કેવો પડ્યો છે અંદર. આવા સંસારના વ્યવહારમાં આપણે માત્ર એના લેવલ બદલાવીએ છીએ, એટલા માટે કે આપણે જરા ધર્મી કેવડાવવું છે, ત્યાગી કેવડાવવું છે, મુમુક્ષુ કેવડાવવું છે, સાધક કેવડાવવું છે, કે મારે કાંઈ નથી પણ બધું હાચવીને એ કરી દીધું છે, પણ મેં લેખું છે વિલ કરી દીધું છે, બધું આપી દીધું, હવે મેં મારું કાંઈ નથી રાખ્યું, પણ વિલમાં એક શરત છે કે મરે ત્યાં સુધી બધું મારું, મારી આંખ વીજાય તો જ એનું, નહીં તો નહીં. પાછો એમ કે જુઓ આપણે તો બધું બસ હવે તો આ સિવાય શું કરવાનું, શું છે બોલે, હવે શું કરવું છે, આપણે શું રાખવું છે. પછી ખબર પડી ને ઘરમાં જઈને કોકને પૂછીએ દીકરાને કે આ તે બધું, જરા પરિચયમાં ખબર પડે કે આને બધું છાતી છે ભાઈનું, કાંઈ છોડ્યું હતું ઉલટાનું એવું દઢ કર્યું છે કે છોકરાને દઈને છોકરાને હાથ બાંધી લઈએ. આ જીવને સર્વભાવથી ઉદાસીનતા હવે હોય કે ન હોય, પરમાત્મા કહે છે અસંગ થવું છે તો મને આટલા જન્મના કર્મને કારણે ઉપાધિનો સંગ મળ્યો, તો એ બાહ્ય પૌદ્ગલિક સંપત્તિ હોય કે ન હોય એ મારે માટે કોઈ મહત્વ નથી, એનું જે થવું હોય તે શું ચિંતા મારે, એક પણ બાબતની ઉદાસીનતા છે એની. એટલે નથી રાગ નથી દ્વેષ, કેવળ સંભાવ છે, ઔદાસીન્ય એ ઉદાસીન છે, બધું જ વસ્તુ છે ખરી પણ એમાં પોતે ક્યાંય નથી, ભાવરૂપે ક્યાંય નથી, દ્રવ્ય રૂપે તો કદાચ મટી ગયો હશે પણ ભાવરૂપે પણ ક્યાંય નથી. જનક રાજા મિથિલાના અધિપતિ છે અને કોઈ એવી માયા કરે છે, કોઈ ઋષિ ઋષિઓને સમજાવવા માટે પરમેશ્વર માયા કરે છે કે આ બધા જ્ઞાનીઓ સંન્યાસીઓ મહિના છે કે અમારા જેવા કોઈ જ્ઞાની ને ત્યાગી કોઈ નહીં. તો જ્યારે એ કથામાં બેઠા છે ને ત્યારે મિથિલાને આગ લાગે છે ને એના સમાચાર ચારે બાજુ આવે છે કે મિથિલા ભડકે ભળે છે, બધાય દોયડા બાવા, વૈરાગી મહાવૈરાગી મહામંડલેશ્વર પરમહંસ બધાય દોયડા. જનક રાજા ઉભા રહ્યા કે મહારાજન આ મિથિલા નગરી બળે છે, તમે ક્યાં બેઠા છો? તો કે મિથિલા બળે એમાં મારું શું બળે, આ મિથિલાનો અધિપતિ છે. અને ઓલાને પૂછ્યું બાવા તમે ક્યાં દોડ્યા? તો કે ઝૂંપડીમાં મારો લોટો પડ્યો છે, કોઈ કે મારી લંગોટી પડી છે. સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. વિહાર કરતા કરતા ભગવાન મહાવીર એક સ્થાનમાં આવે છે અને એના પિતાશ્રીનો મિત્ર છે એ એના આશ્રમની અંદર કહે છે કે તમે મને લાભ આપો, મારા મિત્રના તમે પુત્ર કહેવાઓ, તો મારા આશ્રમમાં એક બે દિવસ રાત વાસો કરો અને તમારી સાધના અહીંયા કરો ભલે. અને ઝૂંપડી બાંધી દીધી જુદી, મહાવીર ત્યાં રહે છે. કથા એમ કહે છે કે ઝૂંપડીની અંદર થયું એવું કે આસપાસ આશ્રમમાં ઢોળ આવી અને ઝૂંપડીનું ઘાસ ખાઈ જતા હતા. શિષ્યો થાકી ગયા, શિષ્યે એને ફરિયાદ કરી ગુરુદેવને કે આ તમે કેવા મહેમાન બોલાવ્યા છો, એની ઝૂંપડીનું તો ધ્યાન રાખે, એનું અમારે કેટલીક વાર દોડવું અમારી સાધના કરતા કરતા ઢોરા હાંકવા માટે થઈને. ગુરુને એમ થયું કે આ વાત તો સાચી છે, મારે એને સમજાવવો જોઈએ. વર્ધમાનને બોલાવીને કહે છે કે વર્ધમાન તમે ધ્યાન સાધના કૌશક વગેરે જે કંઈ કરો તે કરો, પણ જે માં તમે રહો છો જે તમારા માટે એનું તો તમે ધ્યાન રાખો. તો કે કઈ ઝૂંપડી, કઈ ઝૂંપડીની તમે વાત કરો છો? તો કે આ ઝૂંપડી જે અમે બાંધી દીધી મારા શિષ્યોએ તમને રહેવા માટે આ જગ્યાએ, આ તમારું નિવાસસ્થાન કહે છે. જે ઝૂંપડીમાં અમૂલક આત્મા રહે છે એની પણ અમે પરવા છોડી દીધી છે, તો ઘાસફૂસની ઝૂંપડીમાં અમે ધ્યાન રાખશું? અસંગતા, ભાવથી ઉદાસીનતા, શરીર પ્રત્યેનો ભાવ છેડો, એ સર્વસંગ પરિત્યાગ થયો. દેહાધ્યાસ છૂટે,
છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મન.
આ જ વાત છે. દેહાધ્યાસ છૂટે, ઝૂંપડી સાથે પણ આસક્તિ, મકાન સાથે આસક્તિ, પરિગ્રહ સાથે આસક્તિ, માત્ર દેહ સાથે આસક્તિ છે માટે. આ મારે ભવિષ્યમાં જોશે શું કામ? દેહને જોશે, આત્માને તો કંઈ જોવાનું નથી. જ્યારે જરૂર પડશે ત્યારે કોને જરૂર પડશે? દેહને. અને દેહ ભાવ મારો હશે એટલે મને પીડા થશે, દુઃખ થશે, એના વિયોગનું આ બધા જ પરિણામ આવશે. પણ શું કામ થશે? જ્યાં સુધી દેહ ભાવની વિદ્યા માનતા છે ત્યાં સુધી એની અસંગતા આવી નથી, ત્યાં સુધી એને માનતો નથી. અને આ જૈન દર્શનની અંદર જુઓ, સર્વસંગ પરિત્યાગ જ્યારે થાય ત્યારે એની ચિંતા નથી કે હવે સાંજે ગોચરી કોઈ આપશે કે નહીં આપે, કે વસ્ત્ર મળશે કે નહીં મળે, આશ્રય કોઈ આપે કે ના. એ જ્યારે નીકળો છે ભગવાનના પાંચ મહાવ્રતની જ્યારે પ્રતિજ્ઞા કરે છે, ત્યારે એની પ્રતિજ્ઞામાં એ આવે છે કે આ સંસારનો તમામ સંગ, આ સંગથી હું નિવૃત્ત થાઉં છું. એની માગદી ગાથાઓની અંદર અદ્ભુત એ મંત્રો સૂત્રો છે, એ સાંભળીએ તો આપણને બહુ આનંદ પ્રમોદ આવે. એવી પ્રતિજ્ઞા છે એની જ્યારે છોડે છે ત્યારે કે આ સર્વ આ લોકનો આવો ભૈરો ભાઈદરો 14 લોકનો સંસાર હું છોડું છું, હું કેવળ આત્મા છું, ને આત્માના એને લાગેલી જે કાંઈ પછી સંગના ભાવ છે એનાથી પણ નિવૃત્ત થવું છે, તો એને આટલો ઉત્કૃષ્ટ વૈરાગ્ય આવે. જૈન સાધુ એ વિશ્વની અજાયબી છે, અજાયબી છે કે આટલે સુધી આપણે વાત કરી કે ના એમ નિવૃત્ત ન થવાય, ભવિષ્યનું જોવું જોઈએ, આવતીકાલનું જોવું જોઈએ, આ જોવું જોઈએ, હોસ્પિટલમાં જાય શું, માંદા પડી તો શું, આમ કરે તો શરીર તો એનું છે, પણ એ વાત એ વિકલ્પ નથી. હવે માંદો પડીશ કે ભોજન મળશે કે નહીં મળે, ને ક્યાંય કોઈ પણ પ્રકારનો વસ્ત્રનો જોગ થાય કે ન હોય. અને આવી વાત મૃગાપુત્રની કથાની અંદર, મૃગાપુત્ર જ્યારે કહે છે કે માં હું લેવું સંયમ ભાર, ત્યારે એની માં કહે છે કે બેટા કોણ તને રસોઈ ખવડાવશે, કોણ તારા માટે ગરમ ગરમ તૈયાર રાખશે, કોણ તું બીમાર થઈશ તો ઔષધ આપશે. વાંચજો ભાવના બોધની અંદર એનું કથાનક, અને ઉત્તરાધીન સૂત્રની અંદર એની કથાનક માત્ર વાંચવા જેવું છે. મૃગાપુત્રનું અધ્યયન, અને એ ઉત્તર આપે છે મૃગાપુત્ર કે માં આ વનના મૃગલાઓ છે એના હારું કોણ રસોઈ કરતું, ઘાસ કોણ વાવતું હશે? આપણા હારું તો ખેડૂત કદાચ કોઈ અને ઘાસ અનાજ વાવે છે, આના માટે કોણ વાવતું હશે? એક એક ક્રિયા પોતાના ભાગ્ય અનુસાર, શુભાશુભ અનુસાર એને જીવને સંગ થયા જ કરે છે. એની અંદર તો એને વૃત્તિને ખેંચી દેવાની છે. આ બધું જો શરીર હશે, સર્જાયેલું હશે, તો એને આહાર મળી રહે. કૃપાળુદેવ સૌભાગભાઈને કહે છે, પ્રાણી માત્રને આહાર, વસ્ત્ર અને આવાસ મળી રહેશે, એ સૌભાગ એની ચિંતામાં નહીં પડો. અને પછી એને આ પુરુષાર્થ આવી ગયો કે માગી ખાઈને, પણ હવે આત્માના આનંદ આનંદ આગળ આ બધું તુચ્છ છે. તમારી પાસે હવે કોઈ દિવસ આ યાચના નહીં કરીએ, બસ પ્રભુ પાસે કોઈ દિવસ, જ્ઞાની પાસે કોઈ દિવસ આપણી અસંગની યાચના ન થાય. કેમ કે બધો જ માર્ગ, મારી બધી જ સાધના અસંગતા તરફ જવા માટે છે. એ સંગથી નિવૃત્તિ સત્પુરુષોનું યોગ જગતનું કલ્યાણ.